એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જેણે ખરેખર હલચલ મચાવી છે. પેટ્રિક રેડન કીફનું પુસ્તક એમ્પાયર ઓફ પેઇન, ધ સિક્રેટ હિસ્ટ્રી ઓફ ધ સેક્યુલર ડાયનેસ્ટી.
હા, નમસ્કાર. આ પુસ્તક ખરેખર શું કહેવાય, જબરદસ્ત છે. માત્ર માહિતી નહીં પણ જે રીતે લખાયું છે, ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ અને સાથે વાર્તા કહેવાની કળાનું મિશ્રણ.
બિલકુલ, અને એટલે જ તેને પેલું બેલી ગિફોર્ડ પ્રાઇઝ પણ મળ્યું છે નહીં?
હા, બરાબર. અને મૂળ વાત છે સેક્યુલર પરિવારની, ત્રણ પેઢીઓની આખી ગાથા છે.
શરૂઆત પહેલા ત્રણ ભાઈઓથી થાય છે, આર્થર, મોર્ટિમર અને રેમન્ડ સેક્યુલર.
હા, બ્રુકલિનમાં રહેતા યહૂદી ઇમિગ્રન્ટ્સના દીકરાઓ. ત્રણે ડોક્ટર બન્યા અને પછી એમણે પેલી કંપની ખરીદી, પર્ડ્યુ ફાર્મા.
એ જ કંપની જેણે બનાવી ઓક્સિકોન્ટિન, અને ત્યાંથી જ આખી વાત શરૂ થાય છે.
બરાબર. આ પરિવાર અમેરિકાના ઇતિહાસના કદાચ સૌથી મોટા પબ્લિક હેલ્થ સંકટ, ઓપિયોઇડ કટોકટીના કેન્દ્રમાં રહ્યો.
એટલે આજે આપણે એ જ સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે એક પરિવારની મહત્વાકાંક્ષા, એમની સફળતાની ભૂખ આટલા મોટા વિનાશમાં પરિણમી.
અને આ ફક્ત ભૂતકાળની વાત નથી, એની અસરો તો આજે પણ દેખાય છે, પબ્લિક હેલ્થ પોલિસી પર, કાયદા પર. એટલે આ સમજવું જરૂરી છે.
તો ચાલો શરૂઆત કરીએ એમના મૂળથી. એમના શરૂઆતના વર્ષો કેવા હતા?
આપણે જઈશું ગ્રેટ ડિપ્રેશનના સમયમાં, બ્રુકલિન, ન્યૂયોર્ક. આઇઝેક અને સોફી સેક્યુલર બહારથી આવેલા યહૂદી ઇમિગ્રન્ટ્સ.
પિતા કરિયાણાની દુકાન ચલાવતા, એટલે આર્થિક સ્થિતિ સામાન્ય જ હશે.
હા, સંઘર્ષ હતો અને સાથે સાથે પેલો યહૂદી વિરોધી માહોલ પણ. આ બે વસ્તુઓએ, મતલબ ભાઈઓમાં, એક પ્રકારની જીદ ભરી દીધી, સફળ થવાની, પૈસા કમાવાની.
અને એમને રસ્તો દેખાયો શિક્ષણમાં.
બરાબર, શિક્ષણ જ એમને ગરીબીમાંથી બહાર કાઢી શકે એમ હતું. એટલે ત્રણેય ભાઈઓએ ખૂબ મહેનત કરી અને ડોક્ટર બન્યા.
ત્રણેમાં આર્થર સૌથી મોટા, કંઈક અલગ હતા નહીં?
હા, આર્થર સેક્યુલર ખૂબ તેજસ્વી હતા, લીડરશીપ ક્વોલિટી હતી અને પેલો મનોવિજ્ઞાનમાં ઊંડો રસ.
એમનો પેલો ક્રિડમૂર સાયકિયાટ્રિક સેન્ટરનો અનુભવ, એણે શું ભાગ ભજવ્યો?
એ બહુ મહત્વનો રહ્યો. એમણે ત્યાં જોયું કે માનસિક રોગોની સારવાર કેટલી, શું કહેવાય, પ્રાથમિક કક્ષાની છે. એમને લાગ્યું કે દવાઓ અહીં ક્રાંતિ લાવી શકે છે.
એટલે ત્યાંથી ફાર્માસ્યુટિકલ્સ તરફ એમનું ધ્યાન ગયું.
હા, એમણે માનસિક બીમારીઓના બાયોકેમિકલ આધાર પર સંશોધન શરૂ કર્યું. એમને દવાઓમાં ભવિષ્ય દેખાયું. આ જ વિચાર એમના આખા કેરિયરનો પાયો બન્યો.
અને પછી આવ્યો 1950નો દાયકો. આર્થરે તો મેડિકલ એડવર્ટાઇઝિંગની દુનિયા જ બદલી નાખી.
બરાબર. એમણે સમજ્યું કે ડોક્ટરોને ખાલી ટેકનિકલ માહિતી નથી જોઈતી, એમને ભાવનાત્મક રીતે જોડવા પડે.
એટલે એમણે મનોવિજ્ઞાનનો ઉપયોગ કર્યો દવાઓ વેચવા માટે.
હા, બિલકુલ. ડોક્ટરોની જરૂરિયાતો, એમની ચિંતાઓ, દર્દીઓની મદદ કરવાની એમની ઈચ્છા, આ બધાને એમણે ટાર્ગેટ કર્યું. સૂકા ડેટાને બદલે આકર્ષક વાતો, ભાવનાત્મક દલીલો.
એલી રોશ કંપનીની મવાઓ, લિબ્રિયમ અને વેલિયમ, એમાં એમનો મોટો હાથ હતો ને?
વેલિયમ તો એમણે જ સુપરહિટ બનાવી દીધી, ઇતિહાસની પહેલી દવા જેણે $100 મિલિયન કમાણી કરી. આ એમની માર્કેટિંગ જીનિયસ હતી.
પણ આ ઝુંબેશોએ એક, શું કહેવાય, એક પેટર્ન બનાવી દીધી નહીં, જે પછીથી ઓક્સિકોન્ટન માટે વપરાઈ.
હા, એ જ પ્લેબુક. કોઈ સામાન્ય તકલીફ શોધો, તમારી દવાને એના સરળ ઉપાય તરીકે રજૂ કરો અને પછી જોરદાર માર્કેટિંગ કરો.
અને આ બધું જ્યારે આર્થર કરી રહ્યા હતા ત્યારે એમના ભાઈઓ મોર્ટિમર અને રેમન્ડ,
એમણે 1952માં એક નાની કંપની ખરીદી, પર્ડ્યુ ફાર્મા, જે પછીથી બની પર્ડ્યુ ફાર્મા.
એમની શરૂઆત તો ધીમી હતી, પેલી બેટા ડેન જેવી સામાન્ય દવાઓ બનાવતા હતા.
હા, પણ એ લોકો કંઈક મોટું કરવા માંગતા હતા અને એ તક મળી 1980ના દાયકામાં એમ્સકોન્ટિન નામની દવા સાથે.
આ કેન્સરના દર્દીઓ માટે હતી, બરાબર? મોર્ફિન બેઝડ હતી.
હા, પણ એની ખાસિયત હતી પેલી કોન્ટિન ટેકનોલોજી, ટાઈમ રિલીઝ સિસ્ટમ. દવા ધીમે ધીમે છૂટી પડે એટલે અસર લાંબી રહે.
એટલે આનાથી પરડ્યુને બે ફાયદા થયા. એક તો સફળ ટેકનોલોજી મળી અને બીજું ઓપિયોઇડ માર્કેટિંગનો અનુભવ.
બરાબર. પણ પછી એમએસ કોન્ટિનની પેટન્ટ પૂરી થવા આવી એટલે હવે નવી બ્લોકબસ્ટર દવાની જરૂર હતી.
અને અહીં એન્ટ્રી થાય છે રિચાર્ડ સેકલરની, રેમનના દીકરા.
હા, રિચાર્ડ ખૂબ જ એમ્બિશિયસ હતા. એમના જ કહેવાથી કંપનીએ ઓક્સિકોડોન પર ધ્યાન આપ્યું.
ઓક્સિકોડોન તો જૂની દવા હતી ને, 1916થી જાણીતી હતી.
હા, પણ શક્તિશાળી ઓપિઓઇડ હતી. રિચાર્ડનો આઈડિયા હતો કે આ ઓક્સિકોડોનને એમની પેલી સફળ કોન્ટિન સિસ્ટમ સાથે જોડી દેવામાં આવે
અને એમાંથી બની ઓક્સિકોન્ટિન.
બરાબર. 1996માં લોન્ચ થઈ. રિચાર્ડ સેકલર આ પ્રોજેક્ટ પાછળ પાગલ હતા, માઇક્રોમેનેજર હતા, પણ જે રીતે લોન્ચ થઈ.
હા, પેલો દાવો કે વ્યસનનું જોખમ 1%થી પણ ઓછું છે,
એ જ સૌથી મોટી અને શું કહેવાય ભયાનક વાત હતી. આ દાવો બહુ જ નબળા પુરાવા પર આધારિત હતો, ઓપિયોઇડ્સના દાયકાઓના અનુભવથી તદ્દન વિપરીત.
પણ આ વાત ચાલી કેવી રીતે? એફડીએ, ડોક્ટરોએ માની લીધું?
પર્ડ્યુનું માર્કેટિંગ અને લોબિંગ બહુ પાવરફુલ હતું. એમણે એફડીએને પણ પ્રભાવિત કરી. પેલો એફડીએ ઓફિસર હતો ડોક્ટર કર્ટિસ રાઇટ.
હા, એમણે લેબલને મંજૂરી આપી હતી.
અને થોડા જ સમયમાં એ એફડીએ છોડીને પર્ડ્યુમાં મોટી પોસ્ટ પર જોડાઈ ગયા, ઊંચા પગારે. આને જ રિવોલ્વિંગ ડોર કહે છે.
ખરેખર ચિંતાજનક છે. અને પછી તો માર્કેટિંગનું જે તોફાન આવ્યું
અભૂતપૂર્વ હતું. સેલ્સ ફોર્સ ડબલ કરી દીધી, 600થી વધુ લોકો. એમને મોટા મોટા બોનસ મળતા સીધા પ્રિસ્ક્રિપ્શનના આંકડા પર.
અને ટાર્ગેટ કોણ હતું?
એવા ડોક્ટરો જે વધુ પેઇનકિલર લખપા હતા, ખાસ કરીને ગામડાના વિસ્તારો, એપેલેછિયા જેવા ગરીબ વિસ્તારો.
પેલા વૈભવી સેમિનાર, ભેટ સોગાદો.
હા, ડોક્ટરો માટે રિઝોર્ટમાં સેમિનાર. દર્દ 5મું વાઇટલ સાઇન છે એવો પ્રચાર, એટલે કે દર્દને બહુ ગંભીરતાથી લો અને દબાવી દો. ફિશિંગ હેટ, મગ, મ્યુઝિક સીડી, બધું જ.
અને પરિણામ? પૈસા તો ખૂબ કમાયા હશે.
અબજો ડોલર. વેચાણ 48 મિલિયનથી વધીને સીધું 1 બિલિયન વાર્ષિક. પરિવાર માલામાલ થઈ ગયો. પણ બીજી તરફ,
હા, વ્યસન, ગુનાખોરી, ઓવરડોસ, મૃત્યુ, એ બધું વધવા માંડ્યું.
અને લોકોએ દવાનો દુરુપયોગ શરૂ કર્યો. ગોળીઓ તોડીને પાવડર બનાવીને લેતા જેથી તરત નશો ચડે.
શું પડ્યુંને આની ખબર હતી?
પુસ્તક કહે છે કે બધી ખબર હતી. ઇન્ટરનલ રિપોર્ટ્સ હતા એમની પાસે, પણ એમણે બધું છુપાવ્યું. જાહેરમાં તો એ જ કહેતા રહ્યા કે જોખમ નથી.
અહીંથી પતનની શરૂઆત થઈ એમ કહી શકાય.
હા, કાયદાકીય મુશ્કેલીઓ તો આવવાની જ હતી. 2007માં પહેલો મોટો કેસ થયો.
એમાં શું થયું?
પર્ડ્યુ અને એના 3 ટોચના અધિકારીઓએ ગુનો કબૂલ્યો કે એમણે દવાના જોખમો વિશે ગેરમાર્ગે દોર્યા હતા. કંપનીએ લગભગ $634 મિલિયન દંડ ભર્યો.
પણ કોઈ સેકલર પરિવારના સભ્ય પર આરોપ લાગ્યો?
ના, કોઈના પર નહીં. પરિવારે તો આ દંડને જાણે ધંધાનો ખર્ચો હોય એમ ગણાવ્યો.
અને પૈસા કમાવાનું ચાલુ રાખ્યું, જવાબદારી લેવાનો ઇનકાર. રિચર્ડ સેકલરના પેલા ઇમેલ તો?
હા, જેમાં એમણે વ્યસનીઓને કચરો અને ગુનેગારો કહ્યા હતા. એ એમની માનસિકતા બતાવે છે. પીડિતો માટે કોઈ સહાનુભૂતિ નહીં.
આ જ સમયગાળામાં એમણે પેલું દાન આપવાનું શરૂ કર્યું ને, મોટા મોટા મ્યુઝિયમ, યુનિવર્સિટીઓને.
બરાબર. મેટ્રોપોલિટન મ્યુઝિયમ, લુવ્ર, હાર્વર્ડ, યેલ, બધે જે સાયકલર નામ ચમકવા લાગ્યું. આ એક રીતે રેપ્યુટેશન વોશિંગ હતું, પૈસાથી પ્રતિષ્ઠા ધોવાનો પ્રયાસ.
પણ સત્ય ક્યાં છુપાય છે? પત્રકારો, એટર્ની જનરલો.
હા, એમની તપાસ ચાલુ હતી, પણ ખરી અસર થઈ ને નેન ગોલ્ડિનથી.
એ કોણ હતા?
એક પ્રખ્યાત ફોટોગ્રાફર જે પોતે ઓક્સિકોન્ટિનની વ્યસની રહી ચૂક્યા હતા. એમણે PAIN નામનું ગ્રુપ બનાવ્યું.
અને એમણે શું કર્યું?
એમણે પેલા મ્યુઝિયમોમાં જઈને વિરોધ પ્રદર્શનો કર્યા જ્યાં સેકલરના પૈસા લાગેલા હતા. એમણે માંગ કરી કે આ લોહીવાળા પૈસા પાછા આપો, નામ હટાવો.
અને એની અસર થઈ?
જોરદાર અસર થઈ. એક પછી એક સંસ્થાઓ દબાણમાં આવી. લુવ્ર, ટેટ, ગુગનહાઇમ, મેટ, બધાએ સેકલર નામ હટાવ્યું અને પૈસા લેવાની ના પાડી દીધી.
આ તો બહુ મોટો ફટકો હતો એમની આબરૂ માટે.
હા, એમની વર્ષોની બનાવેલી છબી ખતમ થઈ ગઈ. અને કાનૂની કેસોના ભારણને લીધે પર્ડ્યુ ફાર્માએ 2019માં નાદારી નોંધાવી.
જોકે ઘણા કહે છે કે એ પણ એમની અંગત સંપત્તિ બચાવવાની ચાલ હતી.
હા, એવો આરોપ છે. કારણ કે પરિવારની અબજોની સંપત્તિ મોટાભાગે સુરક્ષિત રહી. નામ બદનામ થયું, કંપની ડૂબી, પણ પૈસા બચી ગયા.
આ આખી વાત સાંભળીને થાય કે આ પરિવારની ફિલોસોફી શું હતી, એમના મૂલ્યો શું હતા.
એમની માન્યતા એમના અનુભવોમાંથી આવી હતી. ઇમિગ્રન્ટ હોવું, ગરીબી જોવી, પછી અઢળક પૈસા કમાવા, એમને લાગતું કે સફળતા માટે ખાલી મહેનત નહીં પણ શું કહેવાય, સ્ટ્રેટેજી, માર્કેટિંગ, લોકોનું મન બદલવાની તાકાત, એ બધું જરૂરી છે.
ખાસ કરીને આર્થર સેકલર, પેલું મનોવિજ્ઞાન અને વાર્તા ઘડવાની શક્તિ પર એમનો ભરોસો.
એમના નૈતિક તર્કની વાત કરવી અઘરી છે. કદાચ એ સાચે જ માનતા હોય કે અમે તો લોકોનું દુઃખ ઓછું કરી રહ્યા છીએ અને આ સારા કામ માટે થોડી આક્રમક માર્કેટિંગ ચાલે.
એટલે કદાચ શરૂઆતમાં સારો ઈરાદો હોય પણ પછી પૈસા અને પાવરનો લોભ આવી થઈ ગયો હોય.
બની શકે. શરૂઆતમાં આર્થિક સુરક્ષા, પછી સમાજમાં સ્થાન, પછી કલ્ચરલ ઇન્ફ્લુએન્સ અને છેલ્લે વારસો બનાવવાની ઈચ્છા, આ બધા વચ્ચે ક્યાંક નૈતિકતા ખોવાઈ ગઈ.
અને જ્યારે વિરોધ થયો ત્યારે એમની પ્રતિક્રિયા કેવી હતી?
હંમેશા બચાવની, આક્રમક ડિફેન્સ, સત્યને મરોડવું, પીઆરનો ઉપયોગ, કાનૂની દાવપેચ અને છેલ્લે ભોગ બનેલા પર જ દોષ નાખી દેવો.
આટલી લાંબી સફરમાં કયા ત્રણ મુખ્ય વળાંગ ગણી શકાય જેણે બધું બદલી નાખ્યો?
મારા મતે પહેલો વળાંક તો પેલો આર્થર સેકલરનો 1950નો મેડિકલ એડવર્ટાઇઝિંગનો આઈડિયા હતો, મનોવિજ્ઞાનનો ઉપયોગ, ડોક્ટરોને ટાર્ગેટ કરવા.
હા, કારણ કે એણે આખા ફાર્મા ઉદ્યોગ માટે એક નવો રસ્તો ખોલ્યો, નફાકારક પણ જોખમી, અને ઓક્સિકોન્ટિન માટે પાયો નાખ્યો.
બરાબર. બીજો વળાંક 1996માં ઓક્સિકોન્ટિનનો લોન્ચિંગ અને પેલો ભ્રામક દાવો, 1%થી ઓછું જોખમ.
આ નિર્ણાયક હતો કારણ કે અહીંથી જ અબજોની કમાણી શરૂ થઈ, પણ સાથે જ ઓપિયોઇડ મહામારી પણ, એમના શિખરની સાથે પતનની શરૂઆત પણ હતી.
અને ત્રીજો વળાંક, છેલ્લો અને તાજેતરનો, 2010 પછીનો જાહેર ખુલાસો અને સંસ્થાકીય અસ્વીકાર, નેન ગોલ્ડનનું કામ, મ્યુઝિયમોનો બહિષ્કાર.
આ મહત્વનો હતો કારણ કે એણે પૈસાથી ખરીદેલી પ્રતિષ્ઠાના બખ્તરને તોડી નાખ્યો, દેખાડ્યું કે સત્ય અને નૈતિકતા આખરે મહત્વના છે. ભલે સંપત્તિ ના બચી પણ નામ કલંકિત થયો.
હા, આ આખી કહાણી આપણને ઘણું બધું શીખવે છે ને, માનવ સ્વભાવ વિશે, સમાજ વિશે.
પહેલી વાત તો એ કે સારા ઈરાદા પણ કેવી રીતે ભ્રષ્ટ થઈ શકે છે, પૈસા અને સત્તાનો મોહ કેટલો ખતરનાક છે.
અને પેલું ડિનાયલ, સત્ય સામે આંખ બંધ કરી દેવાની વૃત્તિ, જ્યારે પુરાવા દેખાતા હોય ત્યારે પણ એને નકારવું અને ઉલટાનું ભોગ બનેલાને દોષ આપવો.
માર્કેટિંગની તાકાત અને એના જોખમો પણ સમજાય છે. કેવી રીતે વાર્તાઓ ઘડીને લોકોને પ્રભાવિત કરી શકાય છે, સારા કે ખરાબ માટે, એટલે આપણે કેટલું સતર્ક રહેવું પડે.
અને આ ખાલી સેકલર પરિવારની ભૂલ નહોતી, આખી સિસ્ટમ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગઈ. FDA, કાયદાકીય પ્રણાલી, મેડિકલ પ્રોફેશન, બધા પર સવાલો ઊભા થાય છે.
કોર્પોરેટ જવાબદારીનો મૂળ પ્રશ્ન પણ છે. કંપનીઓનું કામ ખાલી નફો કમાવાનું છે, સમાજ પ્રત્યે એમની કોઈ જવાબદારી નથી?
અને જો નુકસાન થાય તો એની જવાબદારી કોની? પૈસાથી શું બધું સરભર થઈ જાય છે.
અને છેલ્લે માનવીય કિંમત, મોટા નિર્ણયોની અસર સામાન્ય માણસના જીવન પર કેવી પડે છે, એમના પરિવારો, એમના સમુદાયો કેટલું દુઃખ વેઠવું પડે છે.
હા, આ સંકટના મૂળને સમજવાથી કદાચ આપણે વ્યસન પ્રત્યે થોડી વધુ સમજણ અને સહાનુભૂતિ કેળવી શકીએ.
તો આટલી બધી ચર્ચા પછી જો ત્રણ મુખ્ય બોધપાઠ તારવવા હોય તો કયા કહી શકાય?
પહેલો, ભાવનાત્મક રીતે જોઈએ તો એ શીખવા મળે કે ઉમદા દેખાતા ઈરાદા પણ લોભ અને મહત્વાકાંક્ષાથી કેવી રીતે ભ્રષ્ટ થઈ શકે, સફળતાનો મોહ નૈતિકતાને કેવી રીતે નબળી પાડી શકે છે.
બરાબર.
બીજો, બૌદ્ધિક દ્રષ્ટિએ,
એ કે મોટી સામાજિક આફતો અચાનક નથી આવતી, એ ઘણીવાર શક્તિશાળી લોકોના જાણી જોઈને લીધેલા નિર્ણયોનું પરિણામ હોય છે, ખાસ કરીને જ્યારે નફાની વાત હોય, અને નિયમનકારી તંત્રોની નિષ્ફળતા એને વધુ વકરાવે છે.
અને ત્રીજો, એક સાર્વત્રિક બોધપાઠ કે આપણે કોર્પોરેટ પાવર અને જાહેર આરોગ્યના સંબંધ વિશે હંમેશા જાગૃત રહેવું જોઈએ, ખાસ કરીને હેલ્થકેરમાં થતી જાહેરાતો પર સવાલ ઉઠાવવા જ જોઈએ, અને જવાબદારી માંગવી એ નાગરિક તરીકે આપણી ફરજ છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે. આ કથા આપણને વિચારવા મજબૂર કરે છે. શું સંપત્તિ અને પરોપકાર હંમેશા નૈતિક જવાબદારીની ખાતરી આપે છે? અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા આપણે એક સમાજ તરીકે કેવી રીતે વધુ જાગૃત અને સતર્ક રહી શકીએ?